તારીખ 18/2/1997 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 71 અને 138 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 171 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
પરિચય ગ્રંથ પરિચય આપવાની જરૂર હોય તો કયો જરૂર નથી. ફોગાની દિન તો બધા ઓછી એમની સાથે મુમુક્ષુઓની ચર્ચા થયેલી એનું સંકલન છે આ વિભાગમાં. શાસ્ત્રમાં તો પ્રયત્ન કરવો તે વાત આવે છે. હજી શાસ્ત્રમાં પુરુષાર્થ કરવો, પ્રયત્ન કરવો એવો ઉપદેશ આવે છે તો એ બાબતમાં સ્પષ્ટીકરણ માંગ્યું છે પૂછનાર. યથાર્થતામાં પુરુષાર્થ કરવો એટલે શું પ્રકાર છે પરિણામમાં? પ્રશ્ન પૂછનારનો આશય એ છે કે પુરુષાર્થ કરવો એટલે કયા પ્રકારે પરિણામ થાય તો પુરુષાર્થ કર્યો કહેવાય, તો પુરુષાર્થ ગણાય, આવો પ્રશ્ન છે. ઉત્તર, પ્રયત્ન કરવાનું કહેવામાં આવે છે, પ્રયત્ન થાય પણ છે, પરંતુ પ્રયત્ન પણ છે તો પર્યાય. પુરુષાર્થ કહો, પ્રયત્ન કહો, એ આત્માના વીર્ય ગુણની પર્યાય છે. ગુણની પર્યાય તો કરવાનું કહેવામાં આવે છે પણ થાય છે. ગુણની પર્યાય પ્રતિ સમય થાય છે, કરવાનું કહેવામાં આવે છે ઉપદેશાત્મક ભાષાથી. ઉપદેશાત્મક ભાષાનો વ્યવહાર આદેશાત્મક હોય છે. ઉપદેશ અને આદેશ ને દેશ છે એ કોમન છે, એટલે એ ભાષાનો વ્યવહાર આદેશાત્મક હોય છે. આમ કરો, આમ નહીં કરો, એ રીતે આદેશ હોય છે ઉપદેશ. એટલે એમાં કરો ને નહીં કરો એમ કરવાનું કહેવામાં આવે છે, પણ ખરેખર તો ગુણનું પરિણમન થાય છે. થાય છે એટલે કે સ્વયં થાય છે, આપોઆપ થાય છે, એનું નામ સ્વયં થાય છે. જે આપોઆપ થતું હોય એને કરવાનું શું? આપોઆપ થતું એને કરવાનું ન હોય, અને ન થઈ શકતું હોય એને કરવાનું શું? એમાં કઈ કરવાનું રહેતું નથી. માટે કરવાની વાત છોડો બધે, એ તો ભાષાનો વ્યવહાર છે. આદેશમાં, ઉપદેશમાં, આદેશમાં ભાષાનો વ્યવહાર છે. કરવા નહીં કરવાનો સવાલ ક્યાંય ઉભો થતો નથી. હા, એટલી વાત જરૂર છે કે પુરુષાર્થ બે પ્રકારે છે, ઉલટો અને સુલટો. તો ઉલટો પુરુષાર્થ આવો હોય અને સુલટો પુરુષાર્થ આવો હોય, એમ બંને પ્રકારના પુરુષાર્થનું સ્વરૂપ સમજીને જીવ ઉલટો પુરુષાર્થ ન કરે અથવા એને ન થાય, અને સહજ એને સુલટો પુરુષાર્થ થાય એમ બને. પણ કરવા ફરવાનું તો વ્યવહાર થયો કહેવાની વાત છે. હવે એમ અહિયાં એમની શૈલી શું છે કે જીવમાં હું પણ પર્યાયમાં અનુભવાય, માત્ર પર્યાયમાં અનુભવાય, તે પર્યાય દ્રષ્ટિપણું એટલે મિથ્યાપણું, મિથ્યાત્વ છે. ફુગાનીજીની મૂળ શૈલીમાં આ વાત છે. શાસ્ત્રમાં પણ પર્યાય મૂઢા પર સમયા પ્રવચન સાધવી ત્રાણુંની ગાથામાં કીધું કે જે પર્યાયમાં મૂંઢ છે એટલે માત્ર પર્યાય જીવડોને જેટલો જ પોતાને અનુભવે છે તે જીવનું મિથ્યાત્વ છે અથવા મૂંઢપણું છે, ભૂલ છે. અને સમ્યક દ્રષ્ટિ પોતાના મૂળ શુદ્ધાત્મ સ્વરૂપમાં હું પણ અનુભવ હું પણ આનો અનુભવ કરે છે. એ શૈલીથી અહીંયા વાત છે કે પુરુષાર્થ પણ પ્રયત્ન પણ પર્યાય છે, તો પર્યાય ને એટલે એમનું એમ કેવું છે કે પર્યાયમાં હું પણ ક્યાં કરવાનું છે. હવે આમાં વિટંબના ક્યાં છે? ઉપદેશ તમામ પર્યાય આશ્રિત છે. જેટલો કોઈ શાસ્ત્રમાં ઉપદેશ છે એ પર્યાયને ઠીક કરવા માટે પર્યાયને ઉદ્દેશીને પર્યાયને લક્ષ્યમાં રાખીને પર્યાય આશ્રિત વાત ચાલી છે. અને પર્યાય બુદ્ધિમાં પર્યાયની મુખ્યતા હોય છે એટલે મિથ્યાત્મમાં પર્યાયની મુખ્યતા હોય છે અને એ સમ્યક દર્શનથી વિરુદ્ધ છે. સોગાનીજીએ મૂળ વાત એ કરી છે અને એ પોતે પણ પકડી છે કે દ્રવ્ય દ્રષ્ટિ કરવી અને પર્યાય દ્રષ્ટિ છોડવી. ઉપદેશમાં શ્રદ્ધા કરવાના બાના હેઠળ, બાના હેઠળ થયો કે નિદા હેઠળ થયો, બે પ્રકારે ભાષાઓ મળે છે. જ્ઞાન કરવાના બાના હેઠળ, આચરણ કરવાના બાના હેઠળ, પુરુષાર્થ કરવાના બાના હેઠળ, એ બધા બાના નીચે પર્યાય દ્રષ્ટિને દ્રઢ કરવામાં આવે છે તેમ થવું ન જોઈએ. સ્પષ્ટ વાત એ છે કે પર્યાયમાં હું પણ થઈ રહ્યું છે અનાદિનું તે મિથ્યાત્વ છે અને એવું હું પણ ન થવું જોઈએ. એમ કે તું પુરુષાર્થ કર, ઉપદેશ શું આવે? હે જીવ તું પુરુષાર્થ કર, એમ શાસ્ત્ર માં આવે. તો એમાં હું પણ પર્યાય માં આવ્યું કે દ્રવ્ય માં આવ્યું? મારે પર્યાયને આમ કરવી, મારે પર્યાયને આમ કરવી, પુરુષાર્થવાળી પર્યાય કરવી, મારે પુરુષાર્થવાળી પર્યાય કરવી, હું પણ મુખ્યપણું વજન પણ પર્યાયમાં ગયું, ગયું કે ન ગયું? તો કે છે કે દ્રવ્યમાં હું પણ થવું જોઈએ. ભલે એ પર્યાય કરે, હું પણ કરશે પર્યાય, પણ દ્રવ્યને અનુસરીને, દ્રવ્યને અનુલક્ષીને, દ્રવ્યના આશ્રયે હું પણ થવું જોઈએ. આ એમની મૂળ વાત છે, એમની જે શૈલીનો પ્રકાર છે આ છે. એમણે શુભ શુભની ચર્ચા નથી કરી, કોઈ ક્રિયાકાંડની ચર્ચા નથી કરી. એટલે આ ગ્રંથનું નામ પણ અમે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ રાખ્યું છે. ગ્રંથનું નામ રાખ્યું ને એમાં વિષયને અનુસરીને નામ રાખવું એવી એક પદ્ધતિ હોય છે શાસ્ત્રનું નામ રાખવામાં. ત્યારે અમે વિચાર કરતા હતા કે આનું નામ શું રાખવું, આમાં કેટલા કેટલા પ્રકારના વિષય આવે છે એમ સમજીને. એમાં લગભગ 29 નામના લિસ્ટ, નામનું લિસ્ટ કરેલું અમે. કેટલા? 29 નામનું લિસ્ટ કર્યું. કે આ નામ ફીક બેસે છે, આ નામ ફીક બેસે છે, આ નામ એમાં એક નામ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ હતો. કેમ કે એમણે દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી ચર્ચા કરી છે એમના લખાણોમાં ને એમની ભાષામાં દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતા હતી. એટલે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ ફીક બેઠો એવી રીતે આ ગ્રંથનું નામ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ રાખ્યું છે. સંકલન કર્યા પછી છેલ્લે છેલ્લે આ બધી વિધિ કરવાની હોય છે, નામ રાખવાની. આપણે ત્યાં તો બાળક જન્મે ત્યારે શરૂઆતમાં જ નામ રાખવાનું હોય. તમે આખો ગ્રંથ પૂરા કર્યા પછી નામ રાખવાની ચર્ચા કરવાના. દ્રવ દ્રષ્ટિમાં પર્યાય નો વિષય નથી. દ્રવ દ્રષ્ટિ એકલા દ્રવ્યને જોવે છે, પર્યાયને બિલકુલ જોતી નથી. દ્રવ દ્રષ્ટિ પોતે પર્યાય હોવા છતાં પણ તે પોતાને પણ જોતી નથી, તો બીજી પર્યાયને તો જોવે ક્યાંથી? એટલે દ્રવ દ્રષ્ટિ એક પાગલ થયેલી દ્રષ્ટિ છે. નિજ ભગવાન પરમાત્મા ના આધારે પોતાનું જે પરમાત્મા સ્વરૂપ એ દ્રષ્ટિમાં આવ્યું ત્યારે દ્રષ્ટિ થઈ ગઈ પાગલ. ઓહો, મારું સ્વરૂપ આવું એ પોતાને ભૂલી ગઈ. શું થયું? પોતાને ભૂલી ગઈ. બીજાને તો ક્યાંથી સ્મરણ માં લઈએ? દ્રષ્ટિ ને દ્રવ્ય માં સભાન પણ આવ્યો. હવે બીજી ભાષા લઈએ, દ્રષ્ટિ ને દ્રવ્ય માં સભાન પણ આવ્યો કે હું આવો ત્રિકાળી પરમાત્મા છું. એટલે એને પોતાનું ભાન ખોયું. શું ખોયું? એને પોતાનું ભાન. આવું કામ દ્રષ્ટિનું છે. ત્યારે કે શાસ્ત્રમાં તો પર્યાય આશ્રિત પુરુષાર્થ કરવાની વાત આવે છે, એનું શું? તો કે પર્યાયની વાત છે. પર્યાયની વાત દ્રવ્ય દ્રષ્ટિ સ્પર્શે નહીં, એને દ્રવ્ય દ્રષ્ટિ એને વિષય કરે નહીં. પર્યાય દ્રષ્ટિ પોતે જ મિથ્યાત્મ છે. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે અને પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ છે. આ સિદ્ધાંતિક વાત છે જૈન દર્શન. મૂળ શું થયું છે કે દ્રષ્ટિની સાથે જ્ઞાન પણ કામ કરે છે અને જ્ઞાન દ્રવ પર્યાય બંનેને એક સાથે જાણીને વિવેક કરે છે. હે ઉપાદેય, એટલે પર્યાયની વાતો જ્ઞાન પ્રધાનતાથી આવે છે અને દ્રવ્યની વાતો દ્રષ્ટિ પ્રધાનતાથી આવે છે. દ્રષ્ટિ પ્રવાદ નામનો અંગ છે 12 અંગમાં. કારણ કાર્યમાં હેતુ પ્રવાદ નામનો અંગ છે અને જ્ઞાનની પ્રધાનતાથી જ્ઞાન પ્રવાદ નામનો અંગ છે. આ બધા 12 અંગમાં નામ છે, એમાં દ્રષ્ટિ પ્રવાદ અંગ પણ છે. દ્રષ્ટિની જ વાત. વર્તમાન જૈન સાહિત્યમાં દ્રષ્ટિ પ્રધાન શૈલીથી કોઈ ગ્રંથ હોય તો તે સમયસર છે અને એકાગ્ર દ્રષ્ટિ પ્રકાશ છે. સમયસારમાં પણ જ્ઞાન પ્રધાન વાતો ઘણી છે, આમાં જ્ઞાન પ્રધાન વાતો ઓછી છે. અને આ સંકલન કરતી વખતે એ વાત એક દ્રષ્ટિકોણ એક રાખેલો કે આ કોઈ એક જુદી જાતનું જુદી ભાતનું પુસ્તક તૈયાર થવું જોઈએ. આવું પુસ્તક મળવું મુશ્કેલ છે, દ્રષ્ટિ પ્રધાનતા વાળું. બીજું આવું પુસ્તક મળવું જૈન સાહિત્યમાં મુશ્કેલ છે, એવું પુસ્તક છે. પણ પચાવવું જ પડે. ગુરુદેવ ના નિમિત્તે સુગાનીજીને સમ્યક દ્રષ્ટિ પ્રગટ થઈ છે. ગુરુદેવ ના નિમિત્તે સુગાનીજીને દ્રવ્ય દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ પ્રગટ થઈ અને એમને દ્રષ્ટિનો નશો એટલો ચડ્યો. પોતે લખે છે દ્રષ્ટિનો નશો ચડે છે. શું એ એટલો ચડ્યો કે બધી વાતો દ્રષ્ટિ પ્રધાન જ કરતા. એનું જયારે અમે પુસ્તક બનાવ્યું સંકલન કરીને ત્યારે ગુરુદેવ ના અનુયાયી વર્ગમાં મુખ્ય મુખ્ય માણસો બધાને તકલીફ થઈ ગઈ. આવી રીતે વાત કઈ સમાજમાં મુકાતી હશે અને સમાજમાં આ ચાલે ખરું, આ પુસ્તક ન ચાલે, બંધ કરવાનું પ્રકાશન. ગુરુદેવ શું બોલ્યા ખબર છે? આ તો પરમ સત્ય છે. શું પરમ સત્ય છે? એટલે અમને મનમાં એમ થયા કરતું કે પરમ સત્યને દબાવવું હું કરવા જોઈએ? ખુલ્લું કરીને મૂકવા તો પુસ્તક બનેલું છે સમાજની વચ્ચે ખુલ્લું મૂકવા માટે, એને દબાવવું હું કરવા જોઈએ? પણ લોકો સહન ન કરી શકે એવી કેટલીક વાતો છે. કેમ કે શ્રદ્ધાના નિજા અઠો હેઠળ જ્ઞાન ના ચારિત્ર ના પુરુષાર્થ ના નિજા હેઠળ પર્યાય દ્રષ્ટિ દ્રઢ થવી ન જોઈએ. એવો બળવો કર્યો છે. આપણે જે આર્ટિકલ લખ્યા છે એની અંદર પર્યાય માત્ર માં એકત્વ જીવ કેવા કેવા બાના નીચે કરે છે એનો વિસ્તારથી વિષય જે લીધો છે એમાં દ્રવ દ્રષ્ટિ પ્રકાશ નો આધાર મુખ્યપણે આ શૈલી નો આધાર લઈને એ આર્ટિકલ તૈયાર કરેલો છે. બીજા ભાગમાં છે, પહેલા ભાગમાં છે, બીજા ભાગમાં છે. કે છે પુરુષાર્થ પણ છે તો પર્યાય ને આખરમાં હું તો પર્યાય માત્ર થી ભિન્ન છું. મારું જે સ્વરૂપ છે, મારી દ્રષ્ટિમાં જે મારું સ્વરૂપ છે એ તો પર્યાય માત્ર થી ભિન્ન છે. એમાં પુરુષાર્થ ની પર્યાય આવી જાય અને કેવળ જ્ઞાન ની પર્યાય પણ એમાં આવી જાય. એક કઈ પર્યાય બાકી, આનંદ ની પર્યાય પણ એમાં આવી જાય. પ્રયત્ન શું કરું? કરવા ફરવાની વાત ક્યાં છે? એમ કે સહજ રૂપ થાય છે. પર્યાય નું પરિણમન આપોઆપ ઓટોમેટિક સહજ જ થાય છે. બધા જીવોને, બધા પદાર્થોને, જળ ચેતન બધા કરવાની વાત ક્યાં છે? દ્રવ દ્રષ્ટિની પ્રધાનતાથી જૈન દર્શન ના ઉપદેશ નો વિચાર કરવામાં આવે તો પાયામાં પર્યાય ના કર્તૃત્વ નો નિષેધ છે. કોઈ પણ પર્યાય ના કર્તૃત્વ નો નિષેધ છે. કરો ન કરો એમ ઉપદેશ હજાર વાર આવે, પર્યાય ના કર્તૃત્વ નો એમાં નિષેધ છે. એ પાયામાં વાત રાખીને છે, સબ્જેક્ટ ટુ કન્ડિશન. જે વસ્તુ સહજ થતી હોય એને કરવાની શું? ન થતી હોય ને કરવાની હોય, પછી તો એ કૃત્રિમતા શું મિથ્યાત્વ જ આવે છે. એક બાળક છે ટ્રેન માં બેઠેલો, 5 વર્ષ નો છોકરો છે, ટ્રેન માં બારી પાસે બેસે, છોકરાઓને શું મારે બારી પાસે બેસવું છે બહુ. હવે ગાડી ચાલતી હતી, એ બેઠો બેઠો બારી ને ફૂકો મારતો, અને ગાડી ચાલતી હતી, એ શું કહેતો હતો કે જો હું ધક્કો મારું છું ને બારી ને એટલે ગાડી ચાલે છે. અરે પણ તું તો ગાડીમાં બેઠો છો, ગાડી હેઠે ઉતરીને ધક્કો મારતો હજી કઈક ઠીક વાત છે. ગાડીમાં બેઠો બેઠો બારીને ધક્કો મારે ને એમ કે ગાડી હું ચલાવું છું ધક્કો મારીને, મારી ગાડી એની મેળે ચાલે છે, તું તો મફતનો આ બધી વાત કરીશ એમ. પર્યાય પ્રતિ સમય ઓટોમેટિક ચાલે છે, કઈક પર્યાય ને તારે કરવી છે ને કઈ ને રોકવી છે એ કે ને સમજણ વગેરે તારી વાત છે, મિથ્યા વાત છે. અને ઢગલાબંધ ઉપદેશ પર્યાય ને આમ કરવાનું તેમ કરવાનું છે શાસ્ત્ર માં, કેટલો ઢગલાબંધ ઉપદેશ છે પણ સબ્જેક્ટ ટુ કન્ડિશન છે, કે પર્યાય કરી થતી નથી, બધા જ ગુણો ની પર્યાય આપોઆપ પ્રતિ સમય થઈ રહી છે, એના સમ્યકપણા ને મિથ્યાપણા ને તમે જાણો, પર્યાય ની જાતિને ઓળખો સમજો, તમારું પરિણમન મિથ્યા છે એ મટીને શૂન્ય થઈ જશે. બાકી થઈ તો રહ્યું છે, કરવા ફરવાનો પ્રશ્ન નથી. પ્રયત્નો વગેરેનું થવું એ પર્યાયનો સ્વભાવ છે, પ્રતિ સમય પરિણમન થવું એમાં પ્રયત્ન વગેરે બધી પર્યાય આવી જાય, એ તો વસ્તુનો સ્વભાવ છે, પરિણમનશીલતા એ વસ્તુનો સ્વભાવ છે. પ્રતિ સમય થઈ ગયો છે, સ્વભાવમાં કરવાનો પ્રશ્ન ક્યાં છે? આજના વૈજ્ઞાનિકો છે, અત્યારના ભૌતિક વિજ્ઞાનના વૈજ્ઞાનિકો, અને એમાં પણ એટમિક એનર્જીનું જે વિજ્ઞાન છે એ સૌથી વધારે છેલ્લી કક્ષામાં પ્રવેશેલું વિજ્ઞાન છે, જેમાંથી એટમ બોમ્બ બન્યા અને હજી પણ બીજા શસ્ત્રો બને છે, અને એનો એટમિક એનર્જીના બીજા પણ ઉપયોગ સદુપયોગ પણ છે. એ બધા રોકેટ ને બધા જાય છે, એટમિક એનર્જીના જ બધા એક્સપાન્શન છે. એ લોકોને આજે એક પ્રોબ્લેમ છે, કેમ કે જૈન દર્શન એના હાથમાં નથી, કે આ પરિણામ પરમાણુ છે એ અવસ્થા કેવી રીતે બદલે છે સાલો સમજાતો નથી. જળ છે એને ખબર નથી, દુનિયા આખી એમ માને છે કે જળ પદાર્થોની રચના જેમ કરવી હોય એમ કરવાથી થાય ને ન કરવાથી ન થાય. કુંભારમાંથી માટીમાંથી ઘડો બનાવવા માટે કુંભાર જોઈએ, એની મેળે ઘડો ન થાય, લાખ વર્ષ માટી પડી રહે ને તો માટીનો ઢેફું જ રહે, ઘડો તો કુંભાર હોય તો કરે. અને બધી ચીજો લોકો બનાવે છે, મોટા પર્વત ને કોતરીને બોબડા બનાવે છે, તેમાંથી ટ્રેન પસાર થાય, મોટા મોટા સમુદ્ર ઉપરના પુલ થાય છે, બધું બનાવવું પડે છે. તો આ પરમાણુની પર્યાય બદલે છે કોણ? પરિણમન સ્વભાવ એ લોકોના વિજ્ઞાનમાં નથી, કેમ કે એ કેવળ જ્ઞાન ગમ્ય છે. એક સમયમાં પર્યાય પલટો મારે, સૂક્ષ્મ સમય પકડાય નહીં, જેમ ઘડિયાળનો કાંટો ચાલતો નથી પકડાતો પણ ચાલે છે, નક્કી વાત છે કે નહીં? હાલ તો દેખાય છે, કેમ કે સૂક્ષ્મ એની ચાલ છે, પકડાતી નથી, હાલે છે, નક્કી વાત છે. પ્રતિ સમય ચાલ, સેમ પરમાણુ અવસ્થા બદલે છે. કેમ બદલે છે, ક્યારે બદલે છે, કોઈને પકડાતું નથી. ઘરના આંગણાના કુંડામાં આપણે ફૂલનો છોડ હોય, એ ફૂલની કળીમાંથી ફૂલ થવાનું ક્યારે થવાનું પકડી શકો છો? કળીને જોઈને ફૂલ જોયું, તમે કેવી રીતે ખીલ્યું જોયું, દેખાય છે કોઈ દી નહીં દેખાય. કેમ કે સૂક્ષ્મ પણ અવસ્થા બદલે છે. અરે છોડ મોટો થાય છે, લ્યો ને તમે વાવો અને છોડમાંથી એનો અંકુર ફૂટે, પછી છોડ મોટો થાય છે. દેખાય છે કેવી રીતે મોટો થાય છે? મોટો થતો જોયો તમે કોઈ દિવસ? હે, કેમ કે એની સૂક્ષ્મ પ્રક્રિયા ચાલે છે. એક એક પરમાણુ પ્રતિ સમય અવસ્થા બદલતો જાય છે, અવસ્થા બદલતો જાય છે, અવસ્થા બદલતો જાય છે. પણ સૂક્ષ્મ સમય છે એટલે પકડાતો નથી. પ્રોબ્લેમ છે એટલે પણ આમ કેમ થાય છે, કેવી રીતે થાય છે, શું કારણ છે? અરે ભાઈ, એના ઉપાદાનમાં એ શક્તિ છે એમ થવાની, માટે થાય છે. એ તો પણ જે સાયન્સ છે એ રિલેટિવિટીનું સાયન્સ છે, એને રિલેશન ગોતે છે. અને સ્વભાવ નોન રિલેટેડ પાવર છે. અને જૈન દર્શનનું વિજ્ઞાન પાયામાં નોન રિલેટિવિટીમાંથી ઊભું થયું છે, અને ભૌતિક વિજ્ઞાન અત્યારે રિલેટિવિટીમાંથી ચાલે છે. એટલે એ લોકોને આપણી વાત સમજાતી નથી. પાયામાં સિદ્ધાંત જુદો છે. એમ પર્યાયનું જે થવું છે એ તો પર્યાયનો સ્વભાવ છે, આપોઆપ જ થાય, કરવું ન પડે. જે આપોઆપ થઈ રહ્યું છે એને કરવું શું? સવાલ નથી ઉભો કરવો. હું ત્રિકાળી સ્વરૂપ છું, તેમાં આવતોય નથી ને જાતોય નથી, હું ત્રિકાળી છું. એક સમયની પર્યાય વિનાશિક હોવાથી અને હું શાશ્વત હોવાથી પર્યાયમાં આવતો નથી, પર્યાયમાં જતો નથી. જા પર્યાય સ્વયં થયા કરે છે, મારાથી બહાર. ક્યાં? મારાથી સ્વયં થાય છે, જાય છે, થાય છે, જાય છે. હું તો શાશ્વત એમને એમ છું. પર્યાય દ્રષ્ટિમાં સમ્ય પુરુષાર્થ નથી, ઉલટો અને ઊંધો પુરુષાર્થ છે. શું? પર્યાય દ્રષ્ટિમાં ઉલટો અને ઊંધો પુરુષાર્થ છે. એટલે એમ કે છે કે હું ત્રિકાળી છું, એવી જે દ્રવની દ્રષ્ટિ એમાં પુરુષાર્થનું પરિણમન સહજ છે, કરવા ફરવાનું નહીં આવે. એમ પુરુષાર્થ થવો જોઈએ. એટલે તો ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત કેટલાક વિદ્વાનોને પણ નથી બેસતો, એનું કારણ આ છે કે જે પુરુષાર્થનું સહજ સ્વરૂપ નથી સમજતા, એને કરું 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 કરુંની મુખ્યતામાં પુરુષાર્થ દેખાય છે. અને ક્રમબદ્ધ પર્યાય એમ કે છે કે કરવાનો સવાલ નથી, પર્યાય ક્રમબદ્ધ સહેજે થાય છે. પુરુષાર્થ તો કે એ સહેજે થાય છે, કરવા ફરવાની વાત નથી.
અવળો જે પુરુષાર્થ છે એ તો મહિમા નહીં દેખાવાને
કારણે, અવળો પુરુષાર્થ પરનો મહિમા દેખાવાને કારણે છે. અવળો પુરુષાર્થ પરનો મહિમાને કારણે છે. એટલે પુરુષાર્થ ઈ બાજુ ગતિ કરે છે, પર પદાર્થ બાજુ. સોનાનો મહિમા આવ્યો, પૈસાનો મહિમા આવ્યો, હીરાનો મહિમા આવ્યો, એ લેવા માટે લોકો પુરુષાર્થ કરે છે. ઈ બાજુ સહેજ ચાલે છે, ઈ પુરુષાર્થ સહેજ ચાલે છે. પૈસા નો મહિમા હોય એ માણસ તમે કહો કે તમે દુકાન નહીં જતા, ઘરે બેસી રહ્યો, તમારો ઘરે ટાઈમ નો જાય. 70-75 વર્ષની ઉંમરે 200 દુકાને જઈને શું કરવા બેસે? ખરાબ થઈ જાય, પિતા જતી જાઓ દુકાન માં તો કામ તો કરું, પણ ભલે દોડતા પણ કરે એટલે આમ કરજે, આમ ન કરતો, આમ કરજે ન કરતો, પણ એને મહિમા પૈસા નો છે, એ ઘરે ન બેસી રહી શકે. અને પરાણે રાખો તો પાગલ થઈ જાય, પરાણે ઘરે બેસાડો તો ગાંડો થઈ જાય. કેમ કે મહિમા એવો દ્રષ્ટિમાં પર્યાય નો પુરુષાર્થ સવળો એ સહજ સ્વભાવે થાય છે. પર્યાયની દ્રષ્ટિમાં પર્યાયનો પુરુષાર્થ અવળો સહજપણે થાય છે. માટે માટે દ્રષ્ટિ કર એમ નથી કહેતા, દ્રષ્ટિ ફેરવ એમ કહે છે. શું કહે છે ઉપદેશમાં? એ દ્રષ્ટિ તો તારી છે જ, ઉડતી ફેરવી નાખ સુરતી તો. ત્યારે કોઈ વિશેષ બુદ્ધિ વાળા એ પ્રશ્ન ઉઠાવે છે અહીંયા, ફેરવું એટલું તો કરવાનું આવ્યું કે ન આવ્યું? તમે તો કહો કે કરવાનું કઈ છે જ નહીં, સહેજે થાય. હા, એ વાત પણ સહેજે થાય ઉપદેશમાં કહેવાય. સહેજે કેવી રીતે થાય? કે પર્યાય દ્રષ્ટિનું આવું સ્વરૂપ છે એમાં આટલું નુકસાન છે, દ્રવ દ્રષ્ટિનું આવું સ્વરૂપ છે એમાં અનંતો લાભ છે, ઓલામાં અનંતો નુકસાન છે. જ્યાં જ્ઞાનમાં સાચી સમજ આવી ત્યાં દ્રષ્ટિ ફરી જાય, ફેરવી પડે નહીં પણ ફરી જાય, અને થોડો પુરસાદ ચાલવા માંડે. જાઓ, આ મૂળ વાત છે. પછી ઉપદેશ ને આદેશ ની ભાષામાં કરવું ને ન કરવું ગમે એટલું કહેવાય. બરાબર, નાની કયો જીનેન્દ્ર ભગવાન કયો, એમના વચન ઉપર વિશ્વાસ હોય તો એ વચન અનુસાર પરિણમન કરે. વિશ્વાસ હા, ભગવાન જેવા ભગવાન ઉપર વિશ્વાસ નથી કરતો આજે. સીધી વાત છે, વિશ્વાસ બહુ મોટી વાત છે. વિશ્વાસ છે ને એ બળ ઉત્પન્ન કરે છે, વિશ્વાસ છે એ જ્ઞાન બળ અને શ્રદ્ધા બળ ને ઉત્પન્ન કરનારો ફેક્ટર છે. બહુ મોટી વાત છે. જી વિશ્વાસ કોના ઉપર કરે ખબર છે? ફાયદો એમ નહી, ખાસ કરીને નિર્દોષ હોય, પ્રમાણિક હોય એના ઉપર કરે. શું? એટલે જ આપણને દેવગુરુ શાસ્ત્ર નું સ્વરૂપ ઓળખાવામાં આવે. જો આપણા દેવ છે ને એ વિતરાગ દેવ છે, બીજાની જેમ રાગી દ્વેષી નથી, વિતરાગ દેવ છે. એટલે વિતરાગી હોય એ કોઈ દિવસ રાગ દ્વેષ થી અન્યથા કહે, બીજી બધું કહે નહીં. માટે એના વચન ઉપર વિશ્વાસ રાખો. ગુરુ પણ નિર્દોષ છે માટે એના ઉપર વિશ્વાસ રાખો એમ છે. અને શાસ્ત્ર દેવગુરુની વાણી છે માટે શાસ્ત્ર વચન ઉપર વિશ્વાસ રાખો.
ત્યારે
આત્મા તો ખબર જ નથી ને, આત્મા ને ખબર નથી. પેલા નવા નવા ને તો એને દેવગુરુ નું સ્વરૂપ સમજાય તો એની વાણી વચન ઉપર વિશ્વાસ આવે. વાણી પ્રમાણે ફાયદો પણ થાય એટલે વિશ્વાસ મક્કમતા દ્રઢતા આવે, પોતાને ફાયદો થાય એટલે આવે. બીજું પછી અમૃત લઈએ 93 નંબર. ખરી વાત એ છે, ખરી વાત એ છે કે બધી ધારણા અજ્ઞાની જીવ પણ સાચી કરી લે છે. આદરે વાગુણ આ પર્યાયા દેવા ગુરુ શાસ્ત્ર બધું સમજી લે છે અજ્ઞાન દશામાં, પરંતુ પર્યાય બેસીને દ્રવ્ય ને દેખે છે. દ્રવ્ય ને કહેવાય મૂળ સ્વરૂપ, ટકાળી સ્વરૂપ આવું છે. ત્યાં બેઠો છું કે અજ્ઞાની ને પર્યાય બુદ્ધિ હોવાથી પર્યાયમાં હું પણ રાખીને દ્રવ્ય ની વાત કરે છે. તેથી દ્રવ્ય જુદું ને જુદું પડ્યું રહે છે એટલે એમાં હું પણ નથી આવતો. દ્રવ્ય ની વાત થર્ડ પર્સન તરીકે કરે છે કેમ કે પર્યાયમાં બેઠો છે. એમની બધી વાત એ જ છે, બધું દ્રવ્યમાં આવી જાય પર્યાયને છોડી દે. આનાથી પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ થઈને દુઃખી થઈ રહ્યો છું. છોડી દ્રષ્ટિ નથી, દ્રવ્ય દ્રષ્ટિ કર બસ. સેંકડો વાતો એમને આ એક જ પોઈન્ટ ઉપર કરી છે, દ્રવ્ય દ્રષ્ટિ ઉપર સેંકડો વાતો કરી છે અને એવી શૈલી કરી છે અનુભવથી. કેટલીક વાતો તો એમણે ગજબ ની કરી છે. એ તો છે, અનુભવ નો વિષય છે ને. જીવ અનુભવ ની ભૂલ કરે છે તો અનુભવ ની ભૂલ ન કરતો એ બતાવી શકે, બીજો તો બતાવી શકે. એ તો છે, એ તો શું થયું અજાણ્યા હોય શું બતાવે, પોતે અજાણ્યા હોય શું બતાવે. ખરી વાત એ છે કે બધી ધારણા અજ્ઞાની પણ સાચી કરી લે છે. ધારણા એટલે શું? યાદ રાખી લેવું, સમજીને યાદ રાખી લેવું, આમ કેવું છે, આમ કેવું છે, આમ કેવું છે. પરંતુ પર્યાયમાં બેસીને દ્રવ્યને દેખે છે. પર્યાય બુદ્ધિ હોવાથી પર્યાયમાં હું પણ રાખીને એને પર્યાયમાં બેઠો છે એમ. અને દ્રવ્ય ને જાણે પારકી ચીજો એમ દેખે છે. દ્રવ્ય જુદું પડ્યું રહે છે, દ્રવ્ય આવું દ્રવ્ય આવું દ્રવ્ય એમ. તું શું ક્યાં પણ તું પર્યાય કે તું દ્રવ્ય કે ને, પર્યાય વિનાશિક છે. પર્યાયમાં હું પણ એ વિનાશિક ભાવમાં હું પણ છું અને તેથી સમયે સમયે ભાવ મરણ થાય છે. ગોપાળ દેવે બહુ પુંજ કર્યા, પુંજ મગાવ્યું એ ભાવ મરણે કાં હો રાચી રહો. એ ભાવ મરણ થી ક્યાંથી થયું? પાયામાં પર્યાય દ્રષ્ટિ પડી છે એમાંથી થયું છે. પર્યાયમાં હું પણ થયું એટલે રાગમાં હું પણ થયું, પર્યાયમાં હું પણ થયું એટલે કર્મજનિત અવસ્થા એવું મનુષ્ય પણ એમાં હું પણ થયું. હું માણસ, હું પુરુષ, હું સ્ત્રી, હું નપુંસક, પર્યાયમાં હું પણ છું એટલે હું રાજા, હું શ્રીમંત, શેઠ, હું ગરીબ. પર્યાયમાં હું પણ છું એટલે હું બુદ્ધિ વાળો, હું બુદ્ધિ વગરનો, હું ભૂલકણો, કેમ કે બધી પર્યાય છે. પછી આગળ આવ્યો હું કુટુંબ વાળો, હું શરીર વાળો, હું ઘર વાળો, હું આબરૂ વાળો, હું મોટર બંગલા ને સંપત્તિ વાળો. કેમ કે એ બધી કર્મજનિત અવસ્થાઓ આજુબાજુમાં છે, પર્યાય દ્રષ્ટિમાંથી આ બધી વણજાર ઊભી થઈ અને એ બધી ઉપાધિ એને વરી અને એ ઉપાધિમાંથી બહાર નીકળી શકતો નથી. એવો અંદર હલવાનો કે બહાર નીકળી શકતો નથી. નિર્મળ પર્યાય હોય કે મલિન પર્યાય હોય, શું પર્યાય સ્વરૂપે નથી. પણ પર્યાય બુદ્ધિ માં તો નિર્મળ પર્યાય હોય નઈ ને. નિર્મળ પર્યાય કોને થાય? દ્રવ્ય દ્રષ્ટિ થઈ હોય એને થાય. ચોથા ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટે ત્યારે નિર્મળ પર્યાય થાય. પર્યાય જયારે દ્રવ દ્રષ્ટિ થઈ ત્યારે પર્યાયમાં જ હું પણ નથી રહેતું, તો નિર્મળ હોય કે સમળ હોય વાત ક્યાં રહે છે? એટલે તો કહ્યું ને કે એક દેખીએ, એક જાણીએ, એક દ્રવ્ય દેખ તો એક સ્વદ્રવ્ય, એક દેખીએ, એક જાણીએ, રમી રહીએ, એક ઠોર એમાં ને એમાં જ રમી જાવ. પર્યાયની સમલ વિમલ ને વિચારીએ, પર્યાયની સમલતા વિમલતાનો વિચાર નહીં કરતો. અને એ દ્રવ્ય દ્રષ્ટિ એવી દ્રષ્ટિથી સિદ્ધિ છે, એ સિદ્ધિ નહીં ઓર. એ દ્રવ્ય દ્રષ્ટિને અનુસરીને પચ્યો બનાસી દાસજી. ને સ્વભાવ દેખાય ને સ્વભાવમાં તન્મય થઈને દેખાય. કેવો? કેમ કે હું પણ છે ને એમાં. એવું સ્વભાવમાં તન્મય થઈને હું પણ દેખાય. સ્વભાવ દેખાય કેમ ન દેખાય? સ્વભાવ એટલે આખો પરમાત્મા, નિજ પરમાત્મા. અને નિજ પરમાત્માનો દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ થાય ત્યારે સાક્ષાત્કાર થાય છે. શું થાય છે? સાક્ષાત્કાર થાય. જુદો દેખાય, અહીં તો જુદું પડ્યું રહે છે એમ કે છે, એટલે દેખાતો નથી એને. એક બાજુ પડ્યું રહે છે, હું પર્યાય વાળો, એમાં દ્રવ્ય એક બાજુ પડ્યું રહે છે એમ કે છે, એટલે દેખાતો નથી. હા, દ્રવ્યની ધારણા કરે છે, દ્રવ્ય દેખાતો નથી એમ કે છે. કેમ કે હું પણ એમાં સ્થાપતો નથી. પર્યાયમાં બેસીને દ્રવ્યની વાત કરે છે. આ 138 ગાથાનો પ્રશ્ન પદ્મચંદજીનો વર્ષોથી ચાલ્યો આવે છે. એને દ્રવ્ય દ્રષ્ટિ ઉપર બહુ જ છે. ફુગાનીજીનું તો સ્ટેચ્યુ તૈયાર કરાવે છે, ત્યાં સ્વાધ્યાય હોલમાં મૂકવાનું છે. પણ આ 138મો બોલનો પ્રશ્ન જૂનો, બહુ જૂનો. જ્યારે આગળ જઈએ ત્યારે પૂછે, પર્યાયમાં બેસીને દ્રવ્યને જોવે એટલે શું? એ મને સમજાવ. દ્રવ્યમાં હું પણ કર્યું નથી ત્યાં સુધી કેમ સમજાય? પર્યાયમાં હું પણ વર્તી રહ્યો છે. અને ધારણામાં એમ દીધું છે કે દ્રવ્યમાં હું પણ હું કરું છું. હું નાયક, હું નાયક, હું નાયક, હું નાયક. થાય જ નહીં. કેમ તકલીફ કેમ થાય? કે દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી ને હું જ્ઞાયક, હું જ્ઞાયક કર્યા કરે છે. તકલીફ જ થાય ને. દ્રષ્ટિ પર્યાય ઉપર પડી છે અને ધારણા જ્ઞાન થી હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું જ્ઞાયક, હું જ્ઞાયક કર્યા કરે છે. શું થાય? કેવો જશે? તકલીફ જ થાય ને. પર્યાયમાં બેસીને દ્રવ્યને દેખવાનું નથી, પરંતુ દ્રવ્યમાં બેસીને દ્રવ્યને દેખવાનું છે. બેસીને એટલે હું પણ સ્થાપીને એમ કહેવું છું, જેથી દ્રવ્યમાં અહમ પણ પ્રસરી જાય છે, એટલે કે અભેદતા થાય છે. પર્યાયમાં બેસવાથી અથવા એકતા કરવાથી દ્રવ્ય તો દૂર જ પડ્યું રહે છે. દ્રવ્ય તો લક્ષમાં આવતું જ નથી, દ્રવ્યમાં હું પણ થતું નથી, એ જુદું પડી રહે છે. દ્રષ્ટાંત લેવું હોય તો એમ લેવાય. કે આપણા ઘરમાં આપણે તાજો દીકરા ને ત્યાં દીકરો આવે, બીજી પેઢી થઈ ગઈ ને, તો આ મારો છે ક્યાંથી દેખાય? હા, અમારા ઘરનો બાળક એમ કે નહીતર તો હોસ્પિટલમાં જાય, મેટર્નિટી હોમમાં તો ઘણા બાળકો આવ્યા હોય, પણ દીકરાની હું દાખલ થઈ હોય કે આ અમારું બાળક, બરાબર. સ્વર્ગમાં હું પણ તમે કેવી રીતે સ્થાયી સમજાવો છો? પરદ્રહમાં હું પણ થાય કેવી રીતે? તમારું અસ્તિત્વ તો ત્યાં છે નહીં, પણ એક જ બાળકમાં તમે મારા પણ કર્યું, બીજા કોઈ બાળકમાં મારા પણ નથી કર્યું, કેવી રીતે કર્યું, કેમ કર્યું, તમારી રીત તો અમને સમજાવો. કલ્પનાથી પણ જો તમે પરદ્રહમાં મારા પણ કરી શકતા હો તો એવું મારા પણ તમે વાસ્તવિક તમારા સ્વરૂપમાં કરો, બસ કેવી રીતે ત્યાં કરો, કેવી રીતે અહીંયાથી ફેરવીને આયા કરો, બસ એટલું કેવું છે. એમાં ત્યાં તાજો જ પ્રસંગ છે, મારા પણ થઈ જાય તો ત્યાં કેવી રીતે કર્યું, તમારો પ્રેક્ટિકલ સાઈડ જો બધું. એવી જ રીતે સ્વદ્રીમાં કરો, એવી રીતે સ્વદ્રીમાં કરો, બસ સ્વદ્રીમને પોતાપણે જોઈને કરો. સ્વદ્રીમાં પોતાપણું છે, કેમ કે સ્વદ્રીમ છે, તો પોતાપણું જોઈને પોતાપણું અનુભવ કરો. એમાં તો વાસ્તવિક છે, ખોટું ક્યાં છે, બસ એને એટલા માટે ઓળખવાની વાત કરે છે. ઓળખવામાં સ્વપણ આવે છે કે આત્માને ઓળખો. સૌથી પહેલા શું કરો? આત્માને ઓળખો, પછી એકાગ્રતા આવશે, એનું નામ અનુભવ છે. ઓળખો એટલે ઓળખો, પોતાપણે ઓળખો, અજાણ્યું છે અત્યારે, પોતે ઓળખાણ કરવાની, લક્ષણથી ઓળખવાનું, જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો. શાસ્ત્ર વાંચવું તે જ્ઞાનાભ્યાસ નથી, પણ જ્ઞાન જ્ઞાન નો સ્વયં નો અનુભવ કરે તે જ્ઞાનાભ્યાસ છે. વેદી ને ઓળખાણ કરવાની, વિકલ્પ કરે છે. હું પણ પર્યાય માં પડ્યું છે, અને ત્રિકાળી માં નાયક માં હું પણ આનો વિકલ્પ કરે છે, એટલે બે ને મેળ નથી. વિકલ્પ ને અને અનુભવ ને વિરુદ્ધતા છે, એટલે એમાં તકલીફ પડે છે. વિરુદ્ધતા છે, અનુભવ કઈક છે, વિકલ્પ કઈક છે, માટે એમાં તકલીફ પડવાની છે. ઓળખાણ વગર તો સહજ પ્રયાસ, સહજ પ્રયાસ ચાલે જ નહીં ને. ક્યાં સુધી પેલા લેવું છે એને, કહો પેલા પેલા ક્યાં સુધી કરવું છે? કેટલા વર્ષ થી નવા નિહાળ્યા હોય તો આપણે પેલા કબૂલ રાખીએ, પણ વર્ષો થી હોનગઢ જતા હોય અને પેલા તો આવે ને, તો તમારું શું પેલા મટે કે દિવસે? ના એટલે શું છે કે પેલું એટલે મુખ્ય, તો તમારે એ વિકલ્પ ને મુખ્ય કરવો છે, પેલો રાખવો છે અને અનુભવ ને રાખવો છે છેલ્લો. એમ છે એનો કોઈ બી અનુભવ થાય નહીં.
સુખદા